सज्जतानु संग लावे खेतीमा रंग कार्यक्रम नंबर 126 प्रसारण तारीख 25 जून 2009 जेना प्रायोजक छे डेवलपमेंट सपोर्ट सेंटर डीएससी अमदावाद अने सज्जता संघ।
નમસ્તે ઉમાબેન, તમને અને આમ ખૂણામાં બેઠા બેઠા હરખાતા લક્ષ્મીબેન ને અને હંધાય ખેડુ ભાઈ બહેનું ને જય માતાજી,
જય માતાજી। આવો આવો, મારા પણ બધાને નમસ્તે। હવે જગતના તાત માતા એવા ખેડૂત ભાઈઓ બહેનોને હાશ થઈ હશે નહીં
ઉમાભાભી, આ ગમે એટલું બીજું પાણી હોય પણ જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ધરતી ખેડૂત કે પાકના હૈયામાં હરખ નો થાય।
બહુ હાશી વાત કરી મારી બેન, કારણ કે ન્યા સુધી ડીએસસી કે સજ્જતા સંઘની સલાહનો અમલ કરવો કેમ કરીને, ઘણું એ બિયારણ ફૂગનાશક ને સુષ્યાનાશક દવાનો અને સજીવ કલ્ચરનો પટ દઈને તૈયાર રાખ્યું હોય પણ પાણી વિના વાવવું કેમ કરીને।
દાનસંગભાઈ, શરૂઆતમાં થોડી રાહ જોવડાવીને પછી વરસાદ આવે એ વહેલો આવીને વચ્ચે ખોવાઈ જાય એના કરતા તો સારું છે। જો કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા વડલાના રમેશભાઈ ધરજિયા જેવા ઉત્સાહી ખેડૂત મિત્રોએ તો જે વાડીમાં પાણીની સગવડ હતી ત્યાં ચાસમાં પાણી દોડાવીને કપાસને ઉગાડીને 15 દિવસનો કરી પણ નાખ્યો છે।
પણ એવા ખેતરમાં જયારે વરસાદ આવે ત્યારે વધારાના પાણીનો જટ નિકાલ ન કરાય તો મૂળખાઈ જેવો રોગ આવવાની બીક બહુ રહેશે
અને બિયારણને જો સુષ્યાનાશક દવાનો પટ ન દીધો હોય તો સુષ્યા પહેલા ન્યા જ ત્રાટકેશે, કારણ કે બીજા ખેતરમાં હજી એમને ખાવા જેવું કઈ ઉગ્યું જ ન હોય।
દાનસંગભાઈ, આવા ઘણા બધા સવાલ આપણા ખેડૂત મિત્રોએ પણ પૂછેલા છે।
એ હા હા, એનો આપણે અલગ વિભાગ રાખ્યો છે નહીં?
હા, અને એ વિભાગનું નામ છે પૂછો સવાલ।
તે આ તમે કહેતા હતા એમ કપાસનો સવાલ કોણે પૂછ્યો છે?
એ મિત્ર છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના શ્રી જયેશભાઈ કુચા। લો, આ વાંચો કે એમણે શું પૂછ્યું છે।
હા હા હા, લાવો લાવો। જયેશભાઈ લખે છે કે આગોતરા કપાહમાં લીલી પોપટીનો ત્રાસ છે।
મને લાગે છે કે એમણે બિયારણને ઈમીડાનો પટ નહીં દીધો હોય।
હા, એવું જ કંઈક હોવું જોઈએ।
આમાં કેવું થાય છે કે બિયારણનો પ્લોટ કરનારા નાના ખેડૂત કપાસિયા કાઢ્યા પછી એસિડ થી એની રૂવાટી બાળી દે, નકર કોક શીકણો પદાર્થ લગાડી દે, પણ એને દવાનો કે સજીવ કલ્ચરનો પટ નથી દેતા, એટલે આવા પાકમાં સુષ્યાને લહેર પડી જાય છે।
પણ હવેનો ઉપાય તો કરવો પડશે ને દાનસંગભાઈ?
ઉપાય તો હવે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ ના પ્રતાપે મારા જેવા ઘણાય ખેડૂત શીખી ગયા છે
તો બોલી નાખો એટલે જયેશભાઈ લખી નાખે।
આપણો કપામાં કે મગફળીમાં લીલી પોપટી જેવા સુષ્યાના ઉપાય 3 છે, કાં તો 10 લીટરના પંપ દીઠ 30 મિલી મોનોક્રોટોફોસ, નકર 3-5 મિલી ઇમીડા કે પછી 30 ગ્રામ એસિફેટ ભેળવીને સાંટવી પડે અને તો પોપટી ફડાકે કાબુમાં આવી જાય।
એકદમ સાચું દાનસંગભાઈ, એક સવાલ થોડોક વહેલા સર આ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના આપણા નિયમિત શ્રોતા મિત્ર ગુલામ હુસેનભાઈએ પૂછ્યો છે।
એમ કયો ને, કઈ વહેલા જાય ગાશે?
હા, એવું જ કઈક ભાભી એમણે પૂછાવ્યું છે કે દિવેલા વાવવાનો અનુકૂળ સમય કયો છે?
લે, ગેવર ડાક્ટર પરાશરાજીએ કીધું તું એ ભૂલી ગયા ગુલામ હુસેનભાઈ? આજથી 15 દી રહીને એટલે કે 10મી જુલાઈ થી લઈને ઠેઠ 15મી ઓગસ્ટ સુધીમાં દિવેલા વાવી દેવા જોઈએ।
બરોબર છે, અને એમાં દોડવાને કાંટા થતા હોય, પાન ઉપર રૂવાટી થતી હોય અને સુકારાનો સામનો કરી શકતા હોય એવા દિવેલા શંકર 5 કે દિવેલા શંકર સાત જ વાવવા જોઈ, એટલે વાયવા પછી ચૂસિયા ને ફૂગનો નાશ કરવાની દવાઈઓ પાછળ ઓછો ખર્ચો થાય.
લક્ષ્મી ભાભી, હવે ખેતીની પદ્ધતિમાં સુધારો અને નવા પ્રયોગો તો કરવા જ પડશે. જેમ કે કપાસ હોય કે મગફળી, તલ હોય કે દિવેલા, ટ્રાયકોડર્મા જેવી સજીવ ફૂગનાશક નો બિયારણને પટ ના આપ્યો હોય તો વાવણી પછી તરત પાકમાં ભીની માટી, ગળેલું ખાતર કે છેવટે ઘઉંના કુંવળમાં ભેળવીને પણ વેરી જ દેવી જોઈએ.
હું તો ઈથી આગળ જવાની વાત કરું છું. કોઈ દી એક જ પાકનું જોખમ લેવાનું જ નહીં, ભેળો આંતરપાક લેવાનો જ.
બહુ સાચી વાત કરી તમે. મગફળીમાં દિવેલા, તુવેર અથવા તલ કે સોયાબીનનો અંતરપાક લઈ શકાય. હું ભાભી,
હા હો, એ જ રીતે અમે તો કપાસમાં મગફળી કે મગનો આંતરપાક લઈ જઈ.
અને ઉત્તર ગુજરાત વાળા દિવેલા ભેળો 16 ગુજરાત 5 નો આંતરપાક લેશે.
દાનસંગભાઈ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તો તુવેરની સાથે ઉભળી મગફળી કે મકાઈ અથવા ઓરાણ ડાંગર અને તમાકુમાં પણ મગફળીનો આંતરપાક, તો શેરડીમાં ડુંગળી, મગફળી, મગ કે અડદનો આંતરપાક તો લે છે જ. બાજરીમાં તે ગુવાર કે તુવેરનો આંતરપાક લેવાય છે.
તમારે વરહાવ ફેલ થવાની બીક જ નહીં. લાંબા ગાળાના પાકમાં કાંઈક વાંધો આવે તો ટૂંકા ગાળાનો પાક તો ઘેર આવી જ જાય, અને ઉપજમાં હાવ હાથ ધોઈ નાખવાનો વારો જ ન આવે. હો
લક્ષ્મી ભાભી, ખેતીના વ્યવસાયમાં એવો જ પૂરક વ્યવસાય છે પશુપાલનનો. આપણને રોજિંદી રોકડ આવક મળી જ રહે.
પણ પશુરિયા જીવતું ધન, જરાક વાતાવરણ બદલાય એટલે દૂધ ઉપરીની અસર પડે જ.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સુરાણા ગામના સાવિત્રીબેને પણ એ જ મૂંઝવણ વ્યક્ત કરી છે. એમણે પૂછ્યું છે કે એકધારી ગરમી પડવાથી ગાય ભેંસ ચારો લેતા નથી, અને ખરવા મોવાસાની રસી ક્યારે મુકાવાય?
સાવિત્રીબેન, ઢોરને ચારો દેવાથી લઈ નઈને નવરાવવામાં, દાણ ખવરાવવામાં, દોવામાં રોજ એક જ ટાઈમ હાચવીએ તો એ ટાઈમે તૈયાર જ થઈ જાય છે.
અને એને જીવ છે, પ્રેમથી હથેવાળો કરવી, માયાળું વર્તન રાખવી, રોજ નામથી બોલાવી તો ઢોર એનો બદલો દે છે.
અને રહી વાત ખરવા મોવાસાની રસી અપાવવાની, તો સાવિત્રીબેન, મે જૂનમાં દર વર્ષે ઢોરને આ રસી અપાવી જ દેવી જોઈએ. કારણ કે ખરવા મોવાસા વરસાદ પછી સીમમાં નવું ઘાસ ઉગે ત્યારે જ ફેલાવવાનો ભય રહે છે.
કાકા, એનું શું કારણ છે?
જુઓ દાનસંગભાઈ, ખરવા મોવાસાના કોશેટા એક કઠણ કોચલું બનાવીને ઘાસના મૂળમાં આખું વર્ષ પડ્યા રહે છે, બરાબર? અને જેવો વરસાદ થાય એટલે આ કોચલું પોચું બની જાય છે. એટલે ઢોર જેવું ઘાસ ચરે કે તરત એ કોચલું ફૂટે છે, અને એમાંથી ખરવા મોવાસાના વિષાણુ ઢોરના મોં પર ચોંટી જાય છે, અને ઢોરને આ રોગ થઈ જાય છે.
વાહ વાહ ઉમા બેન, વાહ, રંગ છે તમને DSC ને અને સજતા સંઘ ને. બાકી ઝીણામાં ઝીણી માહિતી ભેળી કરી રાખો છો.
દાનસંગ ભાઈ, DSC અને સજ્જતા સંઘ તો ખેડૂતના ફાયદાની જ વાત કરે છે. સવાલ છે એ માહિતીનો ખેતીમાં ઉપયોગ કરવાનો. તમે નહીં માનો, કેટલા એવા મિત્રો છે જેમણે આ સલાહ મુજબ ખેતી કરીને એમની ઉપજ બમણી કરી નાખી.
તે આજે એવો એકાદો દાખલો તો દ્યો.
લક્ષ્મી ભાભી, એવા મિત્ર છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગામ હાથજની મુવાડીના શ્રી ધીરુભાઈ પૂંજાભાઈ સોઢા. એમણે ડાંગરની ખેતીમાં આપણી સલાહ માની અને એમની ઉપજ 60-80 મણ થઈ ગઈ છે.
ટૂંકમાં એમ કહો ને કે ધીરુભાઈએ સાચર્યો છે.
આ ધીરુભાઈ ડાંગર ની ખેતી માં નવો સુધારો હું કર્યો
એ એમની પાસેથી સાંભળી લઈએ ભાભી.
હા,
કાર્યક્રમ ની પ્રેરણા થી અને જે જમીન ની અંદર ધોરું નાખવાનું હોય તે જમીન ને અમે ઓરવી, એટલે કે ચીત આપીને એમાંથી સમૂહ થી ઘાસ ઉગાડી અને ઊંડી ખેડ કરીને તેને 2-3 મહિના સપવા દઈએ, એટલે જેથી કરીને ખૂબ ઉદય જેવી જીવાત હોય એ નાશ પામે. પહેલે પાયાની જે જરૂરિયાત ખેડ ઊંડી ખેડ કરીને અમે જમીનને સારી એવી તપવા દીધી, જેથી કરીને ખૂબ જન્ય અને પૂરે જેવી જીવ અમે રક્ષણ મળીશું. પછી જમીનની તૈયારી કરી ત્યારબાદ સારી એમાં સારું એવું ગળતી ખોવાયેલું ખાતર એનો અમે ઉપયોગ કર્યો. એટલે શું, ગળતી ખાતર સારું હોય તો એમાં બીજનો ઉગાવ અને એનો વિકાસ સારો થાય. ગળતીઓના ખાતર હોય કે 30-35 દિવસનું પહેલાંનું હોય એમાં શું થાય કે એનો જે જોઈએ એટલા પ્રમાણમાં નાઇટ્રોજન એવો તત્વ મળતા નથી, એટલે એનો વિકાસ જોઈએ એવો થતો નથી. ખાસી સુખીદાર રહેતી બીજા નાસ્તિકથી અમે કલ્ચર અને થાયરમ જેવી નો પટ આપીએ છીએ, જેથી કરીને બીજા ફૂગ જે રહી ગયા હોય તેની સમય રક્ષણ મળે છે. એટલે આ બે ખાસ પાયામાં આપવું ખૂબ જરૂરી છે. બીજું કે દિવેલીનું ખોળ અને પોટાશ પણ અમે પાયામાં આપીએ છીએ. એટલે દિવેલી ખોળ જે હોય જમીનની ફળદ્રુપ માટે ખૂબ ઉપયોગી છે. પોટાશ કે જે કોલાટ જેવો જે રોગ દેખાય છે તેના સમય રોગ પ્રતિકાર શક્તિ કરાવે છે. આ બે ખાસ અમે અમલ કરીએ છીએ. સાંજાર ઉભી હોય અમે પહેલામાં પહેલા તો જમીનની જેમાં ડાંગર હોય પૂરતા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય, જરૂરિયાત કરતાં વધારે ભરાયેલું હોય તેનો નિકાલ કરી અને જરૂરિયાત ડબલ રાહ દીધી જેથી કરીને રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય અને થડનો ફવારો એને તમે રક્ષણ મળે.
પણ એનાથી ઉપજમાં શું ફાયદો થયો અને સરવાળે શું વધ્યું એ તો કયો?
ગયા વર્ષે સર એની પહેલા અમારે 30-40 મણ નો એવો ઉતારો મળતો અને આ બધા નવા સદરા કર્યા બાદ ઉત્પાદનમાં 26 વધારો જોવા મળે છે. એટલે વીકે 60-70 મણ નો ઉપજ મળે છે. વીકે સર 2000 જેવો ખર્ચ.
એમણે તો બધા ખેડૂત મિત્રોને પણ સંદેશો આપ્યો છે.
મારો તો અનુભવ છે કે સસ્તાનો સંઘ કે ધીમરંગ નિયમિતપણે સાંભળી અને આર્થિક રીતે જગતનો સાથ સદ્ધર બને એવી આશા રાખું છું. જે વિશેષ માહિતી મળે છે તેને નોંધ કરીનો અમલ ચોક્કસ કરવો જોઈએ અને જે બીજ માવજત અને બીજ ત્યાં સુધી એનો કોષ જે કરવાનો હોય ત્યાં સુધી માહિતી આપે છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. બરોબર. એ આ જે સસ્તા સંઘ અને યુરોપિયન જે
તમારી જેમ જો હંધાય ખેડૂત આવો સુધારો કરે તો કોઈને ખેતી છોડવાનો વિચાર જ ન આવે.
એ તો બરાબર છે, પણ હવે આપણે અહીંયાથી ઉઠવાનો વિચાર કરવો પડશે.
લક્ષ્મીબેન ભાઈ, પણ મને ઇનામી સવાલ અને ઇનામ જીતનારા બે મિત્રોના નામ તો બોલી લેવા દો.
બોલો.
હા હા હો, તો પેલા પૂછી લ્યો ઇનામી સવાલ.
હા હા, તૈયાર જ છે. તો લખો મિત્રો, ખરવા મોવાસાની રસી ક્યારે આપવી જોઈએ?
બાપા સવાલ બરોબર સમજાણો ને. હે, ફરીદાન બોલું?
હા બોલી જાઓ.
હા, ખરવા મોવાસાની રસી વરમાં ક્યારે આપવી
જોઈએ? બસ, તો દર ગુરુવાર ની જેમ આજે 02-27-17-235-995 નંબર ઉપર પરેશભાઈ અને બીજા આપણા ભાઈબંધ બેઠા જઈશે. માંડો ફોન કરીને જવાબ લખાવવા અને તમારા વિસ્તારના વરસાદના વાવડ દેવા.
હવે બોલી નાખો 118મી કડીના ઇનામ જીતનારા ભાઈ બહેનના નામ.
એ પણ ડ્રો કરીને તૈયાર જ રાખ્યા છે. લો, આ બીજા ઇનામની જાહેરાત તમે કરો અને પહેલા ઇનામના વિજેતાનું નામ લક્ષ્મી ભાભી જાહેર કરશે.
તો ભાઈ બહેનો, આ વખત 151 રૂપિયાનું ઇનામ જીતે છે રાજકોટ જિલ્લાના લાટી પ્લોટ શેરી ઉપલેટાના મુકેશભાઈ શી ભારાઈ.
અને 251 રૂપિયાનું ઇનામ જીતનારા મિત્ર છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ લોઢનોરના ઈશ્વરભાઈ રવજીભાઈ પટેલ.
મિત્રો, તમને બંનેને ઇનામ મુબારક. બીજા મિત્રોનો પણ ખૂબ 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 આભાર, ધન્યવાદ.
એ સુશિયા આવે તો મોનોક્રોટોફોસ, ઇમિડા કે એસિફેટ સાંટવાનું, ઢોરને ખરવા મવાસાની રસી દેવડાવવાનું અને આંતરપાક લેવાનું ખાસ યાદ રાખજો.
અને છતાંય જો કાંઈ મૂંઝવણ હોય તો ટપાલે લખી જ નાખજો. સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, આપણી ખેતીમાં સુધારો આવે અને નવી પેઢી ખેતીને જ વ્યવસાય તરીકે સ્વીકારે.
એટલે દર ગુરુવારે કાંઈક નવું જાણીને ઈ પ્રમાણે સુધારો કરતા રહેજો. એટલી ભલામણ આયરે, અત્યારે કહી દે
નમસ્તે આવજો.